તારીખ 23/4/1998 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 313
જીવ અધિકાર 15મી ગાથાની ટીકા છે. ગાથાનો વિષય છે કે શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્માની અનુભૂતિને વિધિ કેવી છે, એ ગાથાનો વિષય છે. જે સ્વાનુભવની ભૂમિકાની તૈયારી સુધી પહોંચે છે એની પહેલા સ્વરૂપની ઓળખાણ થઈ ચૂકી હોય છે, એટલે એ અપેક્ષિત પૂર્વ પર્યાયો બધી અપેક્ષિત છે. પરિભ્રમણની ચિંતના વેદનાથી માંડીને પદાર્થ નિર્ણય સુધી જે જીવ પહોંચ્યો છે અને જેને આત્મ સ્વરૂપ લક્ષ્ય ગોચર થયું છે, એવો જીવ સ્વાનુભવ કેવી રીતે કરે છે એની આ વાત છે. આટલી વાત અપેક્ષિત છે. આની અંદર કોઈ ગમે તે માણસ આ કથા વાંચીને સમજીને સ્વાનુભવ કરી શકે એવી કોઈ શક્યતા નથી. રોટલી ક્યારે ભણાય કે ઘઉં લાવ્યા હોય, કાકરા કચરો કાઢી નાખ્યો હોય, રોટલીને યોગ્ય લોટ દળાયો હોય અને એ લોટને ટૂંપીને બરાબર કણિક તૈયાર થઈ હોય ત્યારે રોટલી ભણાય, પછી શેકીને ખાવાની વાત તો પછી છે. એમ પૂર્વ પર્યાય અપેક્ષિત છે, પૂર્વ તૈયારી અપેક્ષિત છે. એમ સ્વાનુભવ સમ્યક દર્શન જે સમકાળે થાય છે, એક જ કાળમાં ઉત્પન્ન થાય છે. સ્વરૂપ શાંતિ પણ એ જ કાળમાં ઉત્પન્ન થાય છે અને એ જ કાળમાં ભાવની અનંતતાનો નાશ થઈ જાય છે. એ જીવને અનંત ભાવ રહેતા નથી, પરિભ્રમણ રહેતું નથી અને નિર્વાણ પદ નું રિઝર્વેશન થઈ જાય છે, નિર્વાણ પદ સિક્યોર થઈ જાય છે. એની પૂર્વ ભૂમિકા, એની પૂર્વ તૈયારી પણ એવી જ હોય છે. ત્યાર પછી આ પ્રયોગ દ્વારા સ્વાનુભવ થાય છે. અહીંયા તો પ્રયોગનું વર્ણન છે કે કેવો પ્રયોગ એ જીવને થાય તો એને સ્વાનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય, એટલી વાત છે. તો કે છે કે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને આવિર્ભાવ એટલે પ્રગટપણું અને વિશેષ એટલે જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવથી આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ સંક્ષેપમાં એક વાક્યની અંદર વિધિ સમજાવી. હવે એ પ્રયોગ કેવી રીતે થાય છે જરા વિસ્તારથી તો નીચે લેશે, પણ પહેલા એની વ્યાખ્યા કરી લીધી કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો. સામાન્ય જ્ઞાન એટલે શું અને વિશેષ જ્ઞાન એટલે શું? કે એક જ્ઞાનનો પર્યાય છે એની અંદર બે અંગ છે, એક સામાન્ય અને એક વિશેષ. જેમ અરીસામનાની અવસ્થાની પણ બે અંગ છે, એક એની સામાન્ય અવસ્થા અને એક પ્રતિબિંબવાળી વિશેષ વિશેષ પ્રકારની અવસ્થાઓ. જ્ઞાન પણ અરીસા જેવું છે, ચૈતન્ય અરીસો છે, એની એક સામાન્ય અવસ્થા છે અને એક અનેક જ્ઞેયોના આકારે થતી અનેક જ્ઞેયાકાર રૂપ અવસ્થા છે, એને વિશેષ અવસ્થા કહે છે. એક અવસ્થા અવસ્થાને આવા બે અંગ છે. તો એમ કે છે, જો એક અવસ્થા જ્ઞાનની એક અવસ્થા એને બે અંગ હોય એ વાત ધર્મના ક્ષેત્રમાં પણ પ્રચલિત નથી. ધર્મના ક્ષેત્રમાં નહીં, ધર્મના ક્ષેત્રમાં પણ જે તત્વજ્ઞાનનું ક્ષેત્ર છે એમાં પણ બહુ પ્રચલિત નથી. કારણ કે ધર્મના ક્ષેત્રમાં તો પૂજા ભક્તિ ને વ્રત નિયમથી સંપ્રદાયો ચાલે છે, પણ કેટલાક જીવો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિ કરે છે એમાં પણ આ વાત પ્રચલિત નથી કે જ્ઞાનની એક પર્યાયને બે અંગ છે, સામાન્ય અને વિશેષ. અહીંયા 15મી ગાથામાં વાત કરી છે, પછી 49મી ગાથામાં પણ એ વાત આવે છે, પણ ત્યાં એવી રીતે આવે છે, વિષય બીજી રીતે છે, એટલે નજર હોય તો જ પકડાય કે અહીંયા ઓલી વાતનું અનુસંધાન થાય છે 15મી ગાથાનું, નહીતર ખબર ન પડે. તો વાત જરા સૂક્ષ્મ થઈ ગયો, અહીંયા વિષય એટલા માટે સૂક્ષ્મ થઈ ગયો કે કોઈ પણ જીવ પોતાના પરિણામોને જોવે, અવલોકે, ત્યારે એને સ્થૂળ ભાવો પહેલા માલુમ પડે છે. એ સ્થૂળ ભાવોમાં શુભાશુભ ભાવોનું માલુમ પડે છે. એ અવલોકનની પ્રેક્ટિસ બારીક થાય, પ્રેક્ટિસ થતા અવલોકન બારીક થાય ત્યારે એને જ્ઞાન થી જ્ઞાનનું અવલોકન પણ આવે કે મારા જ્ઞાનમાં શું શું થઈ રહ્યું છે. અને એમાં પણ એ પ્રેક્ટિસ વિશેષ ચાલે, ઘણી ચાલે, ત્યારે એ જ્ઞાનની અંદર બે અંગ છે એ વાત એને અવલોકનમાં આવે કે એક જ્ઞાન સામાન્ય જ્ઞ 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 પણ એમને એમ રહે છે. ગુરુદેવ ભાષામાં સમજાવતા તો તારું જ્ઞાન છે એમાં જ્ઞ 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 પણ ચાલુ છે એમ કહેતા. એ સામાન્ય જ્ઞાન છે, એ સંવેદન રૂપ છે, એમાં જ્ઞાન વેદન છે. બીજું જે અંગ છે જ્ઞાનનું વિશેષ, એમાં અનેક અગ્નિઓના પ્રતિબિંબો જ્ઞાન ઝીલે છે. જે જે એની સામે આવે એ પંચેન્દ્રિયના વિષયોનો એની અંદર જાણવું બને છે પ્રતિબિંબિત થવાથી. જ્ઞાન વિશેષ બાહ્ય પદાર્થો સાથે એનો સંપર્ક હોવાથી બિંબ અને પ્રતિબિંબ રૂપે નિમિત્ત નૈમિત્તિક એને બાહ્ય જ્ઞાન પણ કહે છે, એને વિશેષ જ્ઞાન પણ કહે છે, એને જ્ઞેયાકાર જ્ઞાન પણ કહે છે, અને એને બાહ્ય જ્ઞાન પણ કહે છે, અથવા બહિરંગ જ્ઞાન કહે છે, કારણ કે બાહ્ય અંગ છે જ્ઞાનનો અને એ સ્થૂળ છે. એ બધાને પકડાય છે, મારા જ્ઞાનમાં આ જણાયું, આ જણાયું, આ જણાયું, આ જણાયું, આ શબ્દો સંભળાયા વગેરે. જે જ્ઞાન સામાન્ય છે એ જ્ઞાનનું અંતરંગ છે અને એ સૂક્ષ્મ છે. સામાન્ય છે એ સૂક્ષ્મ છે, કેમ કે એ નિરાકાર છે, એ જ્ઞાનાકાર છે. જ્ઞેયાકાર એમાં કઈ નથી, એ જ્ઞાનાકાર અવસ્થા છે. પણ સમજી શકાય એવી વાત છે અને અવલોકનથી પકડી શકાય એવી વાત છે. સમજી શકાય એવી વાત એટલા માટે છે કે જો જ્ઞેયાકાર જ્ઞાનને જ્ઞાન વિશેષ કહીએ તો વિશેષ પોતે સામાન્યથી અપેક્ષિત હોય છે. વિશેષ હંમેશા સામાન્યથી અપેક્ષિત જ હોય છે, નહીતર વિશેષ એવું વિશેષણ લાગુ ન પડે. જેમ કે આ આંગળી મોટી તો એની અપેક્ષા રહી બાજુની નાની આંગળી સાથે, અને આ નાની થઈ ગઈ, આ મોટી થઈ તો આ ના, પણ આને મોટી કયો તો આ નાની થઈ ગઈ. આ તો જેવડી છે એવડી છે, મોટી નાની તો બીજાની અપેક્ષા એ છે. એમ જ્ઞાન જે જ્ઞેયાકાર જ્ઞાન છે એ તો જે જ્ઞાન છે એ છે, પણ એને જ્ઞાન વિશેષ એમ કહો તો જ્ઞાન સામાન્ય કોઈ હોય તો જ એને વિશેષ કહેવાય. આ બૌદ્ધિક સ્તર ઉપર સમજવાનો વિષય થયો. અનુભવના સ્તર ઉપર, અવલોકનના સ્તર ઉપર એને સમજવું જરૂરી છે. અને અવલોકનથી જ્યારે એ સમજાય ત્યારે એમાં જ્ઞાન વેદન માલુમ પડે છે. શું માલુમ પડે છે? જ્ઞાન વેદન માલુમ પડે છે. એ જ્ઞાન વેદન છે એનો જો આવિર્ભાવ કરવામાં આવે તો સ્વસંવેદન ઉપજે છે. અને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરવામાં આવે તો એ જ્ઞાન વેદન એમાં હોવા છતાં હંમેશા બધાને તે તિરોભૂત ઢંકાયેલું, આચ્છાદિત થયેલું, અથવા નહીં માલુમ પડે એવી સ્થિતિમાં એ ચાલતું હોય છે. બે માંથી એકનો આવિર્ભાવ સંભવિત છે. જેને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય તેને જ્ઞાન વિશેષનો તિરોભાવ થાય, એક સાથે સાયમલ્ટેનિયસ. જેને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય તેને જ્ઞાન સામાન્ય તિરોભૂત થઈ જાય. બે આવિર્ભાવ ન થાય ને બેનો તિરોભાવ ન થાય. એકના આવિર્ભાવમાં બીજાનો તિરોભાવ અવશ્યમ ભાવી છે, હોય હોય ને હોય. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જીવના જ્ઞાનની પર્યાયને.
સ્વસંવેદનનું લક્ષણ
અનુભવ ગોચર છે. કેમ કે વેદન છે, સાકર ગળી છે, એનું લક્ષણ શું? સાકર ગળી છે એનું લક્ષણ શું?
સ્વાદ
નો અનુભવ જ કરવો પડે. એમાં પીળી સાકર હોય એટલે ગળી હોય, કે સફેદ સાકર હોય એટલે ગળી હોય, કે કોઈ કલર્ડ સાકર બનાવી હોય પેપરમેન્ટની જેમ માટે ગળી હોય, એવું કાંઈ એની અંદર લાગુ પડતું નથી. કેમ કે એ વર્ણગુણમાં જાય છે, એ રસગુણમાં નથી જતું. એમ જે જ્ઞાન વેદન છે એ વેદનનો જ વિષય છે. કેટલાક વિષય જે ફિલિંગ સ્ટેજના છે એ ફિલિંગ દ્વારા જ સમજવા હિતાવહ છે. એ વિષયને તમે વિચારથી વૈચારિક લેવલ ઉપર બૌદ્ધિક સ્તરે ગ્રહણ કરવા જાઓ તો કંઈક ને કંઈક કલ્પના તમારે કરવી પડે. કલ્પના છે એ એક પ્રકારનો વિપર્યાસ છે. શું છે? એક પ્રકારનો વિપર્યાસ છે અને હંમેશા વિપર્યાસનું ફળ દુઃખ છે. આમ પ્રયોજન સાથે એની લિંક આવી છે. માટે એ પ્રકારે નિર્ણય કરવો, સમજણ કરવી એની જ્ઞાનીઓ ના પાડે છે. જે અનુભવનો વિષય હોય, અનુભવને યોગ્ય હોય તે અનુભવથી સમજવો. એટલા માટે કૃપાળુ દેવે બહુ ઉપકાર કર્યો એ વિષય ઉપર. એમણે જે મુમુક્ષુતાનો ક્રમ લીધો એમાં બહુ શરૂઆતથી જ ફિલિંગ લેવલ ઉપર મુમુક્ષુને લઈ ગયા છે. બહુભાગ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં બૌદ્ધિક સ્તરે અભ્યાસ કરવામાં આવે છે. જુઓ, જેટલા જેટલા આપણા તત્વજ્ઞાનના ઇન્સ્ટિટ્યૂટ હશે, સંસ્થાઓ હશે, તે બધી જગ્યાએ બૌદ્ધિક સ્તરના અભ્યાસો જ મુખ્યપણે ચાલે છે. તમે આમ સમજો, તમે આમ સમજો, આ શાસ્ત્રને સમજો, આ ગ્રંથને સમજો, આ ગાથાને સમજો, આ વિષયને સમજો, સમજો સમજો ને સમજો. અને એ સમજણમાં પણ જીવને જ્ઞાનની અંદર પૂર્વ સંસ્કારથી સરળતા ન હોય તો એ સમજતા સમજતા કેટલી ગૂંચવણો ઊભી થાય છે. એ ગૂંચવણ થવાના પણ કારણો એ છે કે આ જે તત્વજ્ઞાનનો વિષય છે અને જેનું ફળ મોક્ષ માર્ગ છે અને મોક્ષ છે, એ અનુભવ પ્રધાન, સ્વાનુભૂતિ પ્રધાન માર્ગ છે. મોક્ષ માર્ગ કેવો છે? સ્વાનુભૂતિ પ્રધાન છે. જો અનુભવ પ્રધાન મોક્ષ માર્ગ હોય તો ત્યાં સુધી પહોંચવાની પદ્ધતિ અનુભવ પ્રધાન હોવી ઘટે છે. હવે અનુભવ પ્રધાન કાર્ય પદ્ધતિને છોડીને કે ગૌણ કરીને જો બૌદ્ધિક વિચાર પ્રધાન બૌદ્ધિક લેવલ ઉપર તમે એનો અભ્યાસ કરો તો જ્યાં જ્યાં ફિલિંગ સ્ટેજનો વિષય આવશે ત્યાં તમારે કલ્પના એ ચડવું પડશે. એ વિષયમાં જે કલ્પનાનો વિષય નથી ને અનુભવનો જ વિષય છે એમાં કલ્પના ભેળવવાથી વળી પાછી એની અંદર તમે વિપર્યાસને બીજી વાત ઘૂંસાડી એટલે નવી ગૂંચવણ ઊભી કરી. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જેઓ પ્રેક્ટિકલ સાઈડથી વંચિત છે, અનુભવ પ્રધાન પદ્ધતિ એટલે પ્રેક્ટિકલ સાઈડ, પ્રેક્ટિકલ સાઈડ છોડીને જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એ મોટા ભાગે ગૂંચવાય છે. એની ગૂંચવણ ઉલટાની વધે છે. આ જ્ઞાન છે ને એ સૂતરના ફાળકા જેવું છે. સૂતરની આંટી હોય ને એને તમે જો સરખી રીતે ઉખેડો ને તો તમે એમાં એના રીલ ના રીલ ભરી લ્યો તમે, પણ જો ગૂંચવાનું ને તો ઉપાધિનો પાર નહીં. પછી જરાક ખેંચાય એટલે ગાંઠ પડે, જરાક ખેંચાય ત્યાં ગાંઠો પડવા માંડે. એમ આની અંદર પણ પ્રેક્ટિકલ નોલેજથી તમે જો બીજી સાઈડમાં ચાલ્યા અને એકલા સમજણના લેવલ ઉપર તમે વર્ષો સુધી અભ્યાસ કરવા માંડ્યા એટલે નવી ગાંઠો પડવાની અને એ ગાંઠો ઉકેલવી તમને તમને અડચણ રૂપ ને વિતમના રૂપ થવાની અને એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. અત્યારે આ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે આત્મા હોય એ રીતે આ ક્ષેત્રની અંદર પ્રવૃત્તિ કરે છે એમાં બધું નજર સામે જોવામાં આવે છે કે કેવા કેવા ગૂંચવાય છે. પછી એમાંથી વાદ વિવાદ ઉભા થાય છે. સૌથી વધારે તત્વજ્ઞાનનું ક્ષેત્ર ગુરુદેવના પ્રતાપે સોનગઢ બાજુના લોકોનું રહ્યું અને લોકો અધ્યાત્મ શાસ્ત્રના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયના કારણ સુધ પર્યાય સુધીના ચર્ચાઓ અને અભ્યાસ કરે છે. શાસ્ત્રોનો પોઝિશન શું છે? આને ટોપ લેવલમાં વાદ વિવાદ ચાલે છે. આમ ન હોય ને આમ હોય, આમ ન હોય ને આમ હોય, આમ ન હોય ને આમ હોય, શું કરવા ચાલ્યું? હે, એકલા બૌદ્ધિક લેવલ ઉપર આપણે ચાલવા માંડ્યા. ગુરુદેવ અનુભવની વાત કરે ઠોકી ઠોકી ને કે અરે, અનેક વાર તો એમણે એમ કહ્યું છે કે એક જાપાનનો ઇતિહાસકાર આવેલો તે બધા હિન્દુસ્તાનના ધાર્મિક દર્શનોનો અભ્યાસ કરતો હતો, બુદ્ધિશાળી માણસ હશે. એ એમ કહીને ગયો અહીંથી કે આ બધા દર્શનોમાં એક જૈન દર્શન છે એ સ્વાનુભૂતિ પ્રધાન છે. આવું ટોટલ મારીને ગયો એ માણસ. એમ કહીને એમણે એમ કહ્યું કે જૈન દર્શન છે અનુભવ પ્રધાન છે અને તમે અનુભવ પદ્ધતિએ ચાલો. નિષ્પક્ષપણે અવલોકન કરવું 254 પત્ર, એના ઉપર તો આપણે મુમુક્ષુતા આરોહણ કરો પુસ્તક છાપ્યું છે. 95 સાલમાં પાર્લરની અંદર શિબિર હતી સતામર પ્રદર્શનમાં, ને એક જ ગાથા ઉપર સ્વાધ્યાય ચાલ્યો 7-8 દિવસ. એ 7-8 દિવસના ટેપ ઉપરથી આપણું પુસ્તક તૈયાર થઈ ગયું. એમાં એ વાત બહુ સ્પષ્ટ છે, પહેલેથી જ એ વાત છે, લાઈને રાખીએ છે કે તમે અનુભવ કરતા જાઓ અને આગળ વધતા જાઓ, અનુભવ કરતા જાઓ અને આગળ વધતા જાઓ, એમને આગળ નહીં વધું. એક અનુભવની વાત કરું કે આ અહીંયા પ્રવેશ થયો ત્યારે કોઈ આ વિષયના જાણકારનો સંઘ સોબત નહોતી. કૃપાળદેવનો ગ્રંથ હાથમાં આવ્યો, ગ્રંથ હાથમાં આવ્યા પછી એક વાતનો ખ્યાલ આવ્યો જે જૈન દર્શન માટે મારો ખ્યાલ જ નહોતો. એવો ખ્યાલ આવ્યો કે જૈન દર્શન છે જીવ અને જળ પરમાણુ ના વિજ્ઞાન નો વિષય છે મુખ્યપણે, અને એ બંને બંનેની પર્યાયોમાંથી સુખ દુઃખની જે જીવની અવસ્થાઓ છે એ સંબંધીનો એ લોકોએ તોડ કાઢ્યો લાગે છે. શું કર્યું છે બહુ ખબર નથી પડતી, પણ આ વિજ્ઞાનને એ લોકોએ ચર્ચ્યું છે. એનું કેન્દ્ર સ્થાન સુખ દુઃખ છે, પ્રયોજન સુખ દુઃખનું છે, એટલે આ વિષયનો તોડ કાઢ્યો હોવો જોઈએ લોકોએ. મારો પ્રોબ્લેમ પણ સુખ દુઃખનો છે તો બધા પ્રાણીઓનો એ જ હોય છે, મારો પ્રોબ્લેમ પણ એ જ હતો સુખ દુઃખનો, એ સુખ કેમ થાય છે, જીવને દુઃખ કેમ, એક જ ચીજથી સુખ થાય, એક જ ચીજથી દુઃખ થાય, એનું કારણ શું? તમે એક વ્યક્તિને એક મિનિટ પહેલા પ્રેમ કરો છો ને બીજી મિનિટે તમે એનો અપક્રોધ કરો છો. વ્યક્તિ એની છે, કઈ બદલી નથી ગઈ એક મિનિટ. આપણે એનું સાયન્સ શું, એના કારણો શું, કેટલા કારણો, એના એના કારણો ના પડખાઓ શું, એવું કેમ થાય, શું? ઘણી ઊંડી વાતો થઈ ગઈ. એટલે એમ થયું કે આપણે જરાક માથું તો મારીએ, ઊંડા તો ઉતરીને કેવા હું માગે છે જૈન દર્શન. જો પ્રયોજનની આવી વાત હોય ને તોડ કાઢ્યો હોય તો એક વખત તો એનું તળિયું પકડી લેવું જોઈએ, મોટમ સુધી બીજા જવું જોઈએ કે આને શું તોડ કાઢ્યો છે. હવે એની અંદર પૂછવા કોને જવું, ધર્માસ્તિકા એ શબ્દ સાંભળ્યો નતો કોઈ દી, અને ધર્માસ્તિકા એવા નામનો પદાર્થ હોય, ધર્મ ને અધર્મ એ આપણે શબ્દ સાંભળ્યો હોય, પણ અસ્તિકાય નામનો કોઈ પદાર્થ હોય પાછો, એનું આવું નામ હોય, પદાર્થ નું આવું નામ હોય, એ તો સ્વપ્ન વિચારે નો આવ્યો હોય કોઈ દિવસ સૌદ્રમાં. એટલું બધું નવું હતું જૈન દર્શન મારા માટે. કઈ નઈ, આપણે એ પ્રયોજન નો વિષય પકડવો કે ભાઈ આમાં સુખ દુઃખ ની વાત શું કરે છે. તો એક વાત આવી કે રાગ માત્ર દુઃખરૂપ છે. પૂછવા જવાનું કોઈ ઠેકાણું નતો કે ભાઈ આને પૂછીને આપણે નક્કી કરીએ આમાં સમજવું હું. કઈ નઈ, એક પદ્ધતિ સૂજી ગઈ કુદરતે કે ભાઈ આપણે એ વાત કે છે ને એનો અનુભવ કરી જુઓ. અનુભવ ની કસોટી એ બરાબર માલુમ પડે તો કહેનાર હાચા, નહીતર આપણે થોડુંક ખોટા છે એમ ન લેવું, આપણે થોડોક ઉભા રહી જવું મધ્યસ્થ થઈને, વિચાર માગે એવો વિષય છે, મારા માટે વિચાર માગે એવો વિષય છે, મને ફાઇનલ નથી થયું એમ રાખવું. કેમ કે કહેનાર તો કોઈ નાની પુરુષ છે અથવા કોઈ વિશેષ વ્યક્તિ છે જેનો આપણે ગ્રંથ વાંચતા હોય, બીજી ઓળખાણ ન હોય તો એટલું તો ખ્યાલ આવે એવું છે. એટલી સુજાવી કે કોઈ પણ વાત સમજવી હોય તો એને અનુભવની કસોટી કસીને આપણે નક્કી કરવું. એમાં શું કારણ બન્યું કે ગીતામાં શ્રી કૃષ્ણના નામે અધ્યાત્મની બીજા અધિકારમાં બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ઘણી વાત કરી છે, અને એ સમ્યક દર્શનનો વિષય જે આત્મા છે એ જ ત્યાં પ્રતિપાદન કર્યો છે. અધ્યાત્મનું જ પ્રતિપાદન છે સાંખ્ય યોગનું. અને બીજી બાજુ જૈન દર્શનમાં પણ અધ્યાત્મનું પ્રતિપાદન છે. કૃપાળુદેવે એક સ્ટેટમેન્ટ એવું આપ્યું કે વેદાંત કરતા જૈન દર્શનમાં અનંત ગુણો વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, અને વેદાંત જેને વાત કરે છે એ તો સામાન્ય વાત છે, જૈન દર્શન બહુ મોટી વિશેષ વાત કરે છે. ત્યારે આપણો જન્મ જે સંપ્રદાયમાં થયો હોય એ કોઈ વખત આપણે પક્ષ કર્યો હોય ને તો પક્ષ બુદ્ધિથી જ ફળ આવ્યું હોય, નહીતર ન આવ્યું હોય. તમે સ્થાનકવાસીમાં આવ્યા હોય તો તમે સ્વવસ્ત્ર પ્રતિમા રહિત પણ એવા સંપ્રદાયનો પક્ષ કર્યો હોય તો તમારો એમાં જન્મ થાય, કારણ કે એ તો એક ફળ છે ને, તમારા પરિણામોનું ફળ છે. તમે જેના ઘરમાં આવો જે એ સંપ્રદાય કોઈને કોઈ હોય છે, મનુષ્યમાં તો સંપ્રદાય વગરનું કોઈ કુટુંબ છે જ નહીં, તો તમે ફલાણા જ કુટુંબમાં આવ્યા એનું કારણ શું, એ જ સંપ્રદાયમાં આવ્યા એનું શું કારણ, કે તમે પૂર્વે એવા જ ભાવ કર્યા છે માટે આવ્યા છો, એના ફળ સ્વરૂપે આવ્યા છો. એટલે પક્ષ આપી વખતે બહાર આવે, ઉદય આવે ત્યારે બહાર આવે. વેદાંતમાં તો અગાધ જ્ઞાન છે, એવો એક ઓગે માન્યતા, પ્રચલિત માન્યતા છે વેદાંત દર્શનમાં, કે વેદાંતની અંદર કેટલું જ્ઞાન છે, અગાધ જ્ઞાન છે. એટલે એ પક્ષ તો થયો જ છે કે અનંત ગુણો પ્રકાશન વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે અને આવું બધું છે, તો પેલા તો કઈ ગળે ઉતરે નહીં, કેમ કે પક્ષ તો બંધારણ હોય ને, તો ગળે નું આવતરું. જુઓ કેવી હાલત થાય છે, હવે નીકળવું બહુ અઘરું છે આમાંથી. હા, પછી આગળ આવ્યા, આગળ આવેલા એટલે એમ જોયું કે લખનારની મધ્યસ્થતા બહુ છે. કોઈને પક્ષ કરીને અન્યાય કરવાની લાઈન દેખાતી નથી, કેમ કે પોતાના પરિણામો નિષ્પક્ષપણે લખે છે, પોતાને જે ભાવ આવે એ જ નિષ્પક્ષપણે લખે છે. તો બીજાની વાતમાં એ પક્ષપાત કરીને શું કરવા લખે. જે તું જીવ ગમે તે સંપ્રદાય નો હો, મને તેની સાથે કઈ માંદો નથી, ફક્ત સંસારમાં જે રાહ માટે એમ કરજે, તું બીજું કઈ નહીં કરતો. હવે કેટલું બધું મધ્યસ્થ ભાવ થી લખે છે, એક એક વાતો. એટલે એમ થયું કે મધ્યસ્થ છે. અને વળી આપણે કઈ વેદાંત માં અગાધ જ્ઞાન છે એને કઈ તળિયું આપણે તો પકડ્યું નથી, આપણે તો એમને માની લીધું છે. સંપ્રદાયમાં જે પ્રચલિત માન્યતા છે એવી આપણી માન્યતા. તો આમણે તો કઈ માથું માર્યું હોય એને લખતા હોય તો જ લખે, એમ નહીં તો લખે એવું નથી. માટે આપણે એમના અભિપ્રાય વિરુદ્ધ નહીં જવું જોઈએ. એટલે વળી પાછા હળવા થયા. એક વખત નિષેધ આવ્યો, પાછું હળવાશ આવી ગઈ મધ્યસ્થા જોઈને. હા, એમની મધ્યસ્થા એમને તો ઉપકારી થાય, પણ બીજાને ઉપકારી કેવી રીતે થાય, આ એવી વાત છે. પછી આ લાઈન પકડી કે જે કે ને શ્રી કૃષ્ણ કે છે એ સાચું, કે મહાવીર ભગવાન કે છે એ સાચું, કેવી રીતે નક્કી કરશું. બે ને હજારો વર્ષ થયા અને એના નામે કોઈ સ્ટેટમેન્ટ વચ્ચેથી ઘુસાડીને કહી દે કે શ્રી કૃષ્ણ આમ કે છે, મહાવીર આમ કે છે. ગીતા શ્રી કૃષ્ણના નામે છે, પણ કોને લખી કોને ખબર છે. કોઈ કહે છે વેદવ્યાસે લખી, કોઈ કહે છે બીજાએ લખી, કોઈ કહે ત્રીજાએ લખી, કોઈ કહે છે શ્રી કૃષ્ણની છે. આપણને પણ એ તો કાંઈ પ્રૂફ છે નહીં. એવી રીતે મહાવીર ભગવાનને 2500 વર્ષ થયા, એના નામે પણ શાસ્ત્રો ચાલે છે. ભાઈ મહાવીર પ્રશ્ન પૂછે છે આની અંદર, શ્વેતાંબર શાસ્ત્રમાં ગૌતમ સ્વામીને આપ જવાબ આપે છે. શાસ્ત્રો લખાણા 1500 વર્ષ થયા, મહાવીર સ્વામી 2500 વર્ષ પહેલા છે. એટલે આમાં તો મિસગાઈડ થવાના ચાન્સીસ ઘણા છે. આપણે કેવી રીતે નક્કી કરવું કે આ કેનાર સાચા છે, આને કીધું છે કે કાંઈ નહીં, આપણે કોઈ કેનાર લેવા દેવા નથી. અનુભવ ને કરું યા કરવું ઉતરે તો ખરું, નહીં તો આપણે રિવાઇઝ ફરીને વિચાર કરવા ઉભો જવું. એમને એમને એમ કરતા અનુભવની લાઈન પકડાવવા માંડી. એ એક પ્રિન્સિપલ પોલિસી બનાવેલી હતી કામ કરવાની ને સમજણ કરવાની, તો એમાંથી આખી અનુભવની લાઈન પકડાવવા માંડી. આમ અનુભવમાં લાઈનમાં આમ અનુભવથી આમ આગળ વધે, અનુભવથી આમ આગળ વધે. કેમ કે અનુભવનો એક વિષય એવો છે કે કામ કામને શીખવે, એમાં પછી માસ્તરની જરૂર ન પડે. રોટલી વણતા વણતા જ રોટલી આવડે, શીખડા પર રોટલી વણતા કોઈ છોકરી ન આવડે. સાયકલ ઉપર ચડતા પડતા ચડતા પડતા જ બેલેન્સ રાખતા આવડે, બાકી એને ચોપડામાં છે સાયકલના બેલેન્સ રાખવાના ચોપડામાં છે કાંઈ સાયકલ નો આવડે, ટુ વ્હીલર છે. હા, એમ તરતામાં એવું છે કે તમે તરતા તરતા ગળકા ખાતા ખાતા તરતા શીખી જાઓ, એનું પુસ્તક વાંચીને તરતા ન આવડે. કેમ કે એ બધી પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. પ્રેક્ટિકલ નોલેજ નું સિસ્ટમ જ એ છે કે તમે જેમ પ્રેક્ટિસ કરો તેમ મેક ધી મેન પરફેક્ટ, તમને પરફેક્શન આવતું જાય જેમ જેમ. આ લોકો ક્રિકેટ રમે છે, હવે દડો નાખનારો કેવી રીતે દડો નાખશે એ એન્ટિસિપેટ કરી શકાય એવી કોઈ વાત નથી. એક દડો ફાસ્ટ નાખે ને બીજો દડો સ્લો નાખે કે નહીં નાખવો હોય તો તમે એન્ટિસિપેટ કેવી રીતે કરો, કેવી રીતે દોડો? આવવાનો છે તમારે તો દોડો, તમારા બેટ પાસે પડે ત્યારે એને કેવી રીતે ફટકો મારવો, એ એક સેકન્ડ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડમાં ડિસિઝન લઈને એક્ઝિક્યુટ કરવું પડે. શું નિર્ણય પણ કરવાનો અને એ જ વખતે તમારે એને અમલીકરણ પણ કરવાનું. તો એ ક્યારે થઈ શકે? તમારો અનુભવ હોય તો થઈ શકે. એટલા માટે એ લોકો રોજ પ્રેક્ટિસ કરે છે, કરે છે કે નહીં? કેચ કરવાની પ્રેક્ટિસ કરે છે, બોલ નાખવાની પ્રેક્ટિસ કરે છે, ફટકા મારવાની પ્રેક્ટિસ કરે છે. એના કઈ પુસ્તકો વાંચે ન આવડે કઈ ક્રિકેટ રમતા? હવે આપણે પુસ્તકો વાંચીને જ્ઞાની થવું હોય તો કોઈ બી જ્ઞાની ન થવાય. તો ભાઈ પુસ્તકો વાંચી વાંચી જ્ઞાની થઈ જાય, તો બે કલાક વાંચો, આઠ કલાક વાંચો, બાર કલાક વાંચો, જ્ઞાની થઈ જવાય તો કોઈ બી ન થવાય. તો હવે પ્રેક્ટિકલ નોલેજ ઉપર જ આવવું પડે, કેમ કે એ અનુભવ પ્રધાન જ માર્ગ છે. અને અનુભવ પદ્ધતિ એ તમારી મુમુક્ષુતા તૈયાર થવી જોઈએ. એવી વાત છે. એ રીતે અનુભવ કામ કામને શીખવે, અનુભવ અનુભવને શીખવે. અને એ રીતે આ લેવલ ઉપર જયારે કોઈ આવે સમ્યક દર્શન અને નિર્વિકલ્પ જ્ઞાન દશામાં, ત્યારે એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ અને જ્ઞાન વિશેષનો તિરોભાવ કરવાની કળા હાથમાં હોવી જોઈએ. સ્વરૂપ લક્ષપૂર્વક ત્યાં સુધી પણ પદાર્થ નિર્ણય સુધી પહોંચેલો હોવો સુખ જોઈએ છે. બરાબર, સુખ તો બધાને જોઈએ. હવે કેવું સુખ જોઈએ છે? કેમ કે સુખ છે એ ગુણથી ઉત્પન્ન થતી ચીજ છે. વાસ્તવમાં તો સુખ છે એ ગુણથી ઉત્પન્ન થતી ચીજ છે. અને જગતમાં જેને સુખ કહે છે બધા દોષથી ઉત્પન્ન થતા સુખ છે. તમારે જોઈએ છે શું? એક વાત એટલે હું પહેલેથી પ્રકૃતિગત રીતે આદર્શ તરફનો ઝુકાવ વધારે હતો. આઈડિયોલોજીસ્ટ છે ને કહીએ, હું એટલે વિચારધારા આઈડિયોલોજીકલ હતી એટલે એ ગમતું હતું. એમાં કૃપાલુદેવ તો પહેલેથી જ વાત કરે કે સદાચાર પવિત્રતાનું મૂળ છે. પુષ્પમાળા વાંચો ત્યાં, હાથમાં લ્યો ત્યાં પહેલું તે કૃપાલુદેવના ગ્રંથમાં પહેલો પુષ્પમાળા હાથમાં લ્યો ત્યાં વાત આવે. સદાચાર છે પવિત્રતાનું મૂળ છે. બરાબર, બહુ સરસ વાત છે. એટલે એ રીતે એની અસર આવવા માંડે જો આપણને ગમતી વાત હોય તો. એટલે એ વાત ગમતી હતી, ગમતી હતી એટલે પછી હવે જોઈએ તો અધૂરું શું કરવા જોઈએ? જો પવિત્રતા જોઈએ તો પૂરી જોઈએ, સુખ જોઈએ તો પૂરું જોઈએ, બસ. અને હવે એની તો એકદમ સિસ્ટમેટિક વ્યવસ્થિત લાઈન છે એની અંદર, એટલે એ વસ્તુ સામે આવે એટલે તરત ખ્યાલમાં આવવા માંડે. સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ કરવો. આવિર્ભાવ એટલે શું? વિશે તો અધૂરો રહેશે, પછી આપણે નેક્સ્ટ ટાઈમ અઠવાડિયા પછી ફરીને લઈશું. આવિર્ભાવ એટલે શું? તારતમ્યતા વધવી તે, અથવા કોઈ પણ ભાવમાં તીવ્ર રસે ભાવાન્વિત થવું એને આવિર્ભાવ કહેવાય છે. કેમ કે તમને ગુસ્સો આવવાનું શરૂ થયો તો અંદર મનમાં ગડબડ શરૂ થઈ પહેલી, પણ સિદ્ધ તમારો હાઈટોન થઈને આખો માખો ફરી ગઈ, હા, અને તમે શું કર્યું? ક્રોધનો આવિર્ભાવ થઈ ગયો ત્યાં. તમે ક્રોધાન્વિત થયા એમ બધાને ખબર પડી જાય. એનું નામ આવિર્ભાવ, દ્રષ્ટાંતે. કેમ કે પરિચિત વૃત્તિ છે ક્રોધાદી ભાવ. એમ જ્ઞાનની અંદર જે જ્ઞાન સામાન્ય છે એની તારતમ્યતા વધવી, એમાં વેદન છે, વેદનની તારતમ્યતા વધવી. ત્યારે જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કર્યો કહેવાય. ત્યારે પ્રશ્ન એ થાય કે એક તો જ્ઞાન વેદન જ ન પકડાતું હોય, તો આવિર્ભાવ કરવો એ વળી બીજી વાત ક્યાંથી આગળ હાલે. પણ જે પદાર્થ નિર્ણય સુધી પહોંચ્યા હોય છે એની આ વાત હોવાથી એને એ તકલીફ નથી. બૌદ્ધિક લેવલ ઉપર સમજવા વાળાને એ તકલીફ છે. બાકી પદાર્થ નિર્ણય સુધી પહોંચ્યા હોય એને સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ કરવાની તકલીફ નથી. કેમ કે એમાં જ્ઞાન વેદન છે, અને એ જ્ઞાન વેદન જે આવિર્ભાવ નથી થતો, આવિર્ભાવ થવામાં એને અવરોધક કારણો છે, એ પર પદાર્થમાં વેદન નો અભ્યાસ છે તે છે. ફરીથી એને અનુભવ પ્રકાશમાં દીપસેનજીએ પર પ્રવેશ ભાવ કયો છે કે હે જીવ, પર પ્રવેશ ભાવ તારા સ્વસંવેદન ને રોકે છે. વાત તો એટલી જ કરી છે એમણે, પછી એમાંથી રિસર્ચ કરવું પડે આપણે સમયસર વાંચીને. શું કે સ્વસંવેદન ભાવ જો એને રોકનારા કોઈ પરિણામ હોય તો પર પ્રવેશ ભાવ છે, એ અવરોધ છે એનો. પર પ્રવેશ ભાવ એટલે શું કે પરમાં પોતે પ્રવેશ કરે અથવા પર પોતામાં પ્રવેશ કરે એવો જે અનુભવ એને પર પ્રવેશ ભાવ કહે છે, અને એ સ્વસંવેદનને રોકે છે એટલે એને આવિર્ભાવ થવા દેતો નથી. એટલે કેવી રીતે થાય છે પર પ્રવેશ ભાવ, પેલા એ સમજીએ. કે મને ઠંડુ લાગ્યું એટલે ઠંડી મારામાં પ્રવેશે, મને તાવ આવ્યો એટલે મને ગરમ લાગ્યું એટલે ગરમી મારામાં પ્રવેશે. હવે જ્ઞાનનું ટેમ્પરેચર આવતું જ નથી ક્યારે. ટેમ્પરેચર શરદી લાગે ત્યારે શરીરનું આવે, અને તાવ આવે ત્યારે શરીરનું જ આવે. જ્ઞાનને તો ટેમ્પરેચર છે નહીં, કેમ કે એનામાં સ્પર્શ નામનો ગુણ નથી એટલે સ્પર્શને પર્યાય નથી. છતાંય જ્ઞાન વાળો જીવ એમ કે છે કે મને માના ગરમી આવી મારામાં, મને ઠંડી મારામાં પ્રવેશી ગઈ, મને કડવું લાગ્યું, મને ગળું લાગ્યું. જ્ઞાન ગળું થતું નથી કે કડવું થતું નથી, ને થયું હોય તો અત્યારે સ્વાદ વગરની જીભ હોય નહીં આપણી. જે જગ્યાએથી આપણે સ્વાદ લઈએ છીએ એ અસંગ તત્વ છે. જ્ઞાન પોતે સ્વભાવે કરીને અસંગ તત્વ છે, એ કોઈ સ્વાદનો સંગ કરતું જ નથી, અરે કોઈ જ્ઞેયનો સંગ કરતું નથી. અનંત દુઃખ વેદ્યું એ દુઃખનો સંગ ન કર્યો જ્ઞાને, અને જેથી સુખી 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 થઈને નાચ્યો ને કૂદ્યો રાજી રાજીને રેડ થઈને, એ સુખે રહ્યું નહીં, એ દુઃખે રહ્યું નહીં. કાંઈ છે અત્યારે, કેમ કે પોતે સ્વભાવથી અસંગ તત્વ છે. એટલે એવું જે જ્ઞાન સામાન્યનું અસંગપણું છે એ અવલોકનની પ્રેક્ટિસથી સમજાય, પછી પદાર્થ નિર્ણય સુધી પહોંચાય છે, પછી આ આવિર્ભાવ થવાની વાત છે. તો એ પહેલા આપણે એનો સ્વાધ્યાય કરીએ સમયસારનો, તો શું સમજીએ એ કયો પદાર્થ નિર્ણય સુધી કોઈ આપણો અનુભવ હોય નહીં. જે અનુભવ પદ્ધતિએ પદાર્થ નિર્ણય સુધી પહોંચવું જોઈએ એમાંનું કાંઈ હોય નહીં. અને આપણે સમયસારની 15મી ગાથા સમજવી હોય તો આપણને સમજાય. શું ગોખી નાખીએ કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવાથી અને જ્ઞાન વિશેષનો તિરોભાવ કરવાથી પ્રગટપણે જ્ઞાન અનુભવમાં આવે એટલે આત્માનો સ્વસંવેદનને અનુભવ થાય, અને બૌદ્ધિક સ્તરે સમજવામાં કાંઈ તકલીફ નથી પડતી. બરાબર સમજાય છે, બધાને સમજાય છે, ઘણાને સમજાય છે, પણ અનુભવ નથી થતો. સમજાય છે તો પણ સમસ્યા ઊભી રહે છે કે આ સમજાણું પણ અનુભવ થયો નહીં અને કરવું શું, આ સમસ્યા ઊભી રહે છે. એનું કારણ કે પૂર્વની કોઈ પૂર્વ પર્યાયની કોઈ તૈયારી તો કરી નથી, ખાલી સમજવા માટે સમજી લીધું. એ સમજણ કઈ કામમાં આવવાની નથી. બંને જો બનવાનું કારણ બને જ, કેમ કે કલ્પના કરશે જે ભાઈ આ વાત તો આપણને સમજાય કે સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ કરવો અને સમ્યક દર્શન તો ધ્યાનસ્થ અવસ્થામાં ઉત્પન્ન થાય છે. માટે આ વાત સમજ્યા પછી આપણે એકાંતમાં એક રૂમમાં બેસી જાઓ, ભગવાનનો કે ગુરુદેવનો ફોટો સામે રાખો કે ભગવાનની પ્રતિમા સામે રાખો અને બરાબર ધ્યાન લગાવો અને જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરો. આપણે એમને એમ કરતા કરતા પ્રેક્ટિસ કરતા કરતા ક્યાંક જો એકાગ્રતા આવી જાય તો સમ્યક દર્શન થઈ જાય. તો એમાં શું, કાં તો ઝૂકું ખાઈ ગયું હોય અને કાં તો કસાયની મનતા જરાક વધારે થઈ હોય, થોડી શાંતિ લાગી હોય, હા તો કે મને થઈ ગયું. પછી ઢોલતી પે કેતો ફરે, એવી રીતે કઈ સમ્યક દર્શન થતું નથી. તો જે જ્ઞાનીના માર્ગે ચાલે, જે ક્રમે ચાલે, ક્રમ માટે તો ત્રાસીમો પત્ર લખ્યો છે એમણે, મનસુખ રામ સૂર્યરામ ત્રિપાઠીને. એમણે ક્રમ ઉપર એક આખો પત્ર લખ્યો છે 83 નંબરનો. અને ક્રમ જેને બોધ્યો છે એવા જ્ઞાનીઓની ભક્તિ કરે છે પોતે. કેમ કે ક્રમ એટલે સિસ્ટમ, વ્યવસ્થા કામને. આવડું મોટું કામ કે જેનાથી અનંત સંસારનો છેદ થાય, એની વગર સિસ્ટમ એ તમે ખાલી એમ બેસી જાવ એક રૂમમાં એટલે તમારે કાંઈ ધોકા ખાવામાં કાંઈ સમ્યક દર્શન થઈ જાય કાંઈ, એવી વાત છે. એ તો એની સિસ્ટમ છે, આખી વ્યવસ્થિત સિસ્ટમ છે. એ સિસ્ટમે ચાલવું જ પડે, બીજો રસ્તો જ નહીં. દરેક કામની સિસ્ટમ છે, આ કામ તો બહુ મોટું કામ છે, એની સિસ્ટમ હોય જ ને. એ રીતે ચાલે તો જ કામ આવે એવું છે, નહીતર બીજો મિસકોન્સેપ્ટ ઉભો થાય ને થાય અને ઉધેર વાળે ચડી જાય, પછી એ ઘોડેથી ઉતારવા મુશ્કેલ. એને પછી મને સમ્યક દર્શન થઈ ગયું, મને સ્વાનુભવ થઈ ગયો, ત્યાંથી એને ઉતારવા મુશ્કેલ પડે, સ્વીકાર જ ન આવે. અરે એવું સરસ આનંદ આવ્યો, એવું સરસ સંવેદન હતું અમારું. ભાઈ એ વસ્તુ એટલી બધી સુગમતાથી આવી જાય એવું હોય તો 6 મહિનામાં 608 નું કર્મ ન હોત. આ તો કેવળ જ્ઞાની એ જોયેલી વાત છે. કોઈ વિરલ જીવ જ પામે છે એમ કઈ બધા પામી જાય છે એવું નથી બનતું. કોઈ વિરલ જીવ પામે છે, આ કાળમાં તો ભાગ્ય જ બને એવી વાત છે. તો પણ દ્રષ્ટાંત કરીને એમણે વિધિ તો સ્પષ્ટ કરી છે. અમૃતચંદ્ર આચાર્યએ દ્રષ્ટાંત આપ્યું છે અને એની વિધિ સ્પષ્ટ કરી છે. ભાષા શાસ્ત્રની શાસ્ત્રીય ભાષા છે, વેદકતાપૂર્ણ ભાષા છે, પણ પ્રતિસરની વાત છે. પણ વિષય એકદમ ચોખ્ખો પ્રતિપાદન કર્યો છે, એટલે કોઈ જીવ ભૂલમાં હોય તો ભૂલ નીકળી જાય. વાત તો શું છે કે એ સંબંધી કાંઈ ભૂલ કરી હોય તો ભૂલ નીકળી જાય, એટલા માટે વાત છે. શું કહે છે કે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવથી અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો એટલે એકલા જ્ઞાનનો, માત્ર જ્ઞાનનો, સામાન્ય જ્ઞાનનો અનુભવ કરવામાં આવે છે. સામાન્ય જ્ઞાનને જાણવાની વાત નથી અહીંયા, સામાન્ય જ્ઞાન જે છે પોતાનું એનો અનુભવ કરવામાં આવે, એનું વેદન કરવામાં આવે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. અહીંયા જ્ઞાન એટલે આત્મા, ત્યારે આત્મા પ્રગટ અનુભવમાં આવે છે અથવા આત્માના પ્રગટ દર્શન થાય છે સ્વસંવેદન પૂર્વક. તો પણ જેવો અજ્ઞાની છે એટલે કે જ્ઞેયોમાં આસક્ત છે. આ વાત જરા વધારે સરસ કરી છે એમને સમજવા માટે કે ભાઈ વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ રહ્યો છે અને તેથી કરીને સામાન્ય જ્ઞાનનો, વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થઈ રહ્યો છે અને તેથી કરીને સામાન્ય જ્ઞાન તિરોભૂત થઈ રહ્યું છે, ઢંકાઈ ગયું છે. તો એનું કારણ શું કે જ્ઞેયોમાં આસક્તપણું છે. આસક્તિ એટલે ખેંચાણ, આસક્તિ એટલે પ્રેમ પૂર્વક નું ખેંચાણ, એનું નામ આસક્તિ. એ ખેંચાણ ને લઈને જ્ઞાન એ બાજુ ખેંચાય છે, વિશેષ જ્ઞાન નો ઉપયોગ એ બાજુ ખેંચાય છે અને એ વિદન ને ઢાંકી દે છે, વિદન ને પકડવા દેતો નથી. એટલે બહુ જ પ્રારંભમાં, મુમુક્ષુતાના પ્રારંભમાં કૃપાળુદેવે એ વાત લીધી 195 પત્ર અને 86 પત્રમાં અને 128 પત્રમાં, કે જો તને પરિભ્રમણની ચિંતા થાય, એવી ચિંતા થાય કે વેદના થાય, તો ઉદાસીનતાનો યથાર્થ ક્રમ શરૂ થાય, અથવા યથાર્થ ઉદાસીનતા શરૂ થાય એટલે તારે આસક્તિનો દોર છે એમાં પહેલો કાપો પડે. દોર કાચો થઈ જાય, કાચો એ તૂટે, પાકો દોર તૂટે. અને બીજો નિષેધ કર્યો પર લક્ષણ લોકસંજ્ઞાનો, લોકસંજ્ઞાથી પણ લોકો બાજુ પરિણામ ખેંચાય. અને પરલક્ષ છે એમાં કુતુલ વૃત્તિથી પણ પર બાજુ પરિણામ ખેંચાયેલા રહે. એટલે જે એકાંતાત્મારથી છે એ બધા શટર પાડી દે, બધું બંધ કરી દે, ક્યાંય મારે આડું ઊંડું જોવું નથી. સ્વાધ્યાયમાં બાજુમાં કોણ બેઠું છે મારે કામ નથી, મારે મારો પ્રયોજન ઉપર કોન્સન્ટ્રેટ થવું છે. બધા શટર બંધ કરવા પડે. અને જો જીવ પરિભ્રમણની ચિંતામાં આવે તો જ યથાર્થ રીતે બધા શટર બંધ થાય, નહીતર ક્યારે કઈ બાજુનો દરવાજો ખડકી ખુલ્લી રહી ગઈ અને પોતાને ખબર ન રહી, અને પરની હવા ક્યાંથી આવે છે એ ખબર ન રહી. બરાબર વેદનામાં આવવું જોઈએ, વેદનામાં આવે એટલે બીજું કઈ સૂજે જ નહીં, કેમ કે વેદના જ અસહ્ય હોય, પછી બીજું ક્યાંથી સૂજે, એટલે એ ઉદાસીનતા શરૂ થાય. એટલે આસક્તિને કારણે જે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈને જ્ઞાન સામાન્ય જે આચ્છાદિત થતું હતું, ઢંકાઈ જતું હતું, એ જે અનુભવ વખતેની પ્રક્રિયા છે એની પૂર્વ તૈયારીનો પાયો અહીંયા નાખ્યો. આ બધા પાયાના કામ છે, જ્ઞાનીઓ છે એ જે યોજના કરે છે તે યોજનાની અંદર વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થિત વાત હોય છે. જેમ 15 માળનું કે 50 માળનું બિલ્ડિંગ બાંધવું હોય તો એનો પાયો સિમેન્ટ કોન્ક્રીટનો એના પ્રમાણમાં જ હોય, એમાં બેઠાઘાટનું 1 માળનું મકાન બનાવીને 3 ફૂટ 4 ફૂટ ઊંડીને તમે પાયો નાખી દો, પથ્થર નાખીને એને એને ડબ્બર કહે છે, પથ્થર નાખી એના ઉપર ચૂનો નાખી દે કે જે સિમેન્ટ રીતિ હોય ને એમને નાખી દે, કઈ ચણે બને નહીં, કઈ ચણવાની તો જગ્યા હોય નહીં. પાયામાં તો શું છે, 1.5 ફૂટ નો દિવાલ હોય તો એને 2 ફૂટ કે 2.5 ફૂટ ખુદ્યું હોય, કે માણસ ને અંદર ચણવા તો જઈ શકે નહીં, તો પથ્થર નાખી એને ઉપર સિમેન્ટ કે ચૂનો નાખી દે, એને ડબર કહે છે. પછી ઉપર ત્યારે લેવલ આવે પછી વ્યવસ્થિત ચણવાનું શરૂ કરે પથ્થર થી કે ઈંટ થી. તો પાયામાં કઈ એવું જો મજબૂતાઈ વાળી વાત ન હોય તો પછી મકાનો ને પડે તિરાડ, અથવા વધારે વજન આવે તો માંડે બેસવા પાયો. મોટું મકાન હોય એને તો મોટો ચોરસ ખાડો ખોદવો જોઈએ, એના પિલર ને એને એનું એન્જિનિયરિંગ ને એમાં કેટલા જાડા સળિયા ને એને એને કેવી રીતે ગોઠવવા ને એક ઇંચ ને એની ડિઝાઇન હોય છે, એ જે સળિયા ગોઠવવાની ડિઝાઇન હોય છે અને એનું ભણતર છે આખું સિવિલ એન્જિનિયરિંગ. શું ગમે તેમ ગમે એ માણસ ગમે એમ પાયો ન નાખે કે મકાનની બાબતમાં આમ છે તો આ તો મોક્ષ માર્ગનો પાયો નાખવો. એટલે એ જ્ઞાનીઓએ અનુભવીને આ વાત પાયાને નાખી છે કે જો તમે મોક્ષ માર્ગમાં આવવા ઈચ્છતા હો તો આ પ્રમાણે તમારે ચાલવું જોઈએ, નહીં તો તમારી જે ભૂતકાળની અનાદિની પરિસ્થિતિ છે, એમાં ફેર નહીં પડે, એમાં ફેર પાડવો છે. એના માટે જામી ગયેલી વાત છે. શું છે? વિપરીત સંસ્કાર, વિભાવો, પ્રકૃતિ દોષો, આ બધું અંદર જામ થયેલું પડ્યું છે. અને એ જામી ગયેલી વાતને અનુભવ રસાયણ થી કાઢવી પડે. અને બહુ કાટ જામી ગયો હોય ને તો એ નીકળે નહીં, એને આના સોલ્યુશન અંદર નાખવા પડે. અને આ મશીન જામી જતા આપણે મશીનરીની અંદર બોટનટ બધા જામી જાય છે, કાટ ખાઈને જામી જાય. હવે એની અંદર એ રસાયણનું લિક્વિડ જવાની જગ્યા ન હોય એવું જામી ગયું હોય, શું કરો તમે? એવી બધી આ પરિસ્થિતિ છે કે એ લિક્વિડ હોય, રસાયણ હોય, પણ એને પેનિટ્રેટ તમે કેવી રીતે કરો? હા, તો દિવસો સુધી એમાં એને પલાળી રાખો. એ અંદર પરમાણુ પરમાણુની અસર પહોંચીને અંદર એને એની અસર થઈને ઢીલું પડશે, કાટ ઢીલો પડશે. પછી એની અંદર જાશે અને એને ચીકણું હોય ફેરવી નાખશે. એટલું બધું એની અંદર કામ હશે જામી ગયેલી વાત. તો અનાદિથી જામી ગયેલો કાટ છે. એવી વાત જુદી છે, પણ વાત તો સમજવી તો પડશે ને કે આ કેવી વાત છે કે અનાદિથી ઘર કરી ગયેલી ચીજ છે, કાઢવી છે. દર્શન જેનું એક ચક્રી રાજ આખા જગત ઉપર ચાલે છે એ કાઢવો સહેલો નથી, એ તોડવો સહેલો નથી. રાગ કરે એને મૂકવો એ બહુ કઠણ છે. હવે કહેજો બે માંથી કયું સારું? સારું ને, એ ઉપકારી છે. સીધું જ્ઞાન તો થાય, સમજણ તો આવે. આવું છે, જીવને લાફો માર્યા વગર તમતો ખાતા વગર સમજતો નથી. પંપાળે ને ત્યાં સુધી સમજે નહી, તમતો મૂકે ત્યારે સમજે. હા, ખાન ઠેકાણે આવી જાય. નાનપણમાં ભણતા હતા, માસ્તરો મારતા. હવે મારવાની સિસ્ટમ નથી, પણ અમારા જમાનામાં તો માસ્તરોને માર ખાધેલો. હા, છોટી વાગે છમ છમ ને વિદ્યા આવે, કહેવત પડી ગયેલી. એમ માસ્તર હોટી મારે તારે જ વિદ્યા ચડે, ભલે હોટી મારે. એવું છે આ જ્ઞાન. એટલે જ્ઞેયોમાં જે આસક્ત છે, અજ્ઞાનીની વ્યાખ્યા એવી કરી છે અમૃતચંદ્રાચાર્ય કે જેવો અજ્ઞાની છે એટલે જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે જ્ઞાન સ્વાદમાં આવતું નથી, અનુભવમાં આવતું નથી, એટલે સ્વસંવેદન એને પકડાતું નથી. તે વિષયને, તે વાતને પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવીએ છીએ એમ કરીને એના ઉપર બહુ વિસ્તારથી ઘરેલુ દ્રષ્ટાંત આપ્યો છે જે બધાને સમજવામાં આવે એવો બહુ સારો દ્રષ્ટાંત આપ્યો છે. ખાવાની ચીજનો દ્રષ્ટાંત આપ્યો છે, સમજે રોજની માણસને પ્રેક્ટિસ છે, એટલે એનો દ્રષ્ટાંત આપ્યો છે. માણસ આ તો જંગલમાં બેઠેલા આચાર્યો લખ્યું છે, પણ એમનો અભ્યાસ કેટલો સૂક્ષ્મ છે. તમે રસોઈ રોજ ખાઓ છો, એની અંદર કેવી પ્રક્રિયા હોય છે, એને ચાખવું એટલે શું, એને આસક્ત થઈને ખાવું એટલે શું, બે વાત સાવ જુદી છે. જ્યારે કોઈ ચાખે ત્યારે આસક્ત ન થઈ શકે, ને આસક્ત થાય ત્યારે ચાખી ન શકે. આ એવો દ્રષ્ટાંત આપ્યો છે. કેમ કે ચાખતી વખતે જ્ઞાન પરીક્ષક બુદ્ધિમાં હોય છે, ટેસ્ટિંગ લેવલ ઉપર હોય છે. એ વખતે આસક્તિ ન આવે, બહુ સારું લાગે છે, ત્યારે તો એ મીઠું મરચું ખટાશ બીજું ત્રીજું બધું એનો સ્વપ્રમાણ છે કે નહીં, આગું પાછું છે કે કાંઈક ઓછું વધતું છે કે શું છે, એની શોધમાં પડેલું હોય છે જ્ઞાન, એમાં આસક્તિ ઉભી ન થઈ શકે. અને ખબર કાલીએ ત્યારે એ કઈ તપાસ ન આવે, એ કઈ તપાસ ન રહે કે આમાં મોઠું મરચું કેટલું, એ કોઈ ખાતે જ રાખે આંખું નીચેને. અને દ્રષ્ટાંત એનો લીધો છે, બહુ સરસ સૂક્ષ્મતાથી વાત કરી છે. વાત તો દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં ઉતારવાનો છે. તને જો જ્ઞાનમાં આસક્તિ છે, પર બાજુનું ખેંચાણ છે, તને ઇષ્ટનિષ્ઠ થાય છે, સારું નરસું લાગે છે, એ તારી આસક્તિ છે. એ આસક્તિ છે ત્યાં સુધી તને સ્વસંવેદન નહીં આવે. જે જ્ઞાની થયા છે, જેટલા કોઈ જ્ઞાનીઓ થયા છે, તે બધા જ્ઞાનીઓ આસક્તિ તોડીને જ્ઞાની થઈ શકે છે. આસક્તિ તોડીને એને જ્ઞાની થયો એવું કોઈ દિવસ બને નહીં. કેમ કે એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય નહીં. જે જ્ઞેયમાં આસક્તિ છે એને તો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈને જ્ઞાન વેદનમાં આવે જ નહીં. એને તો એ તો જ્ઞાનીનું સ્વરૂપ જે ઓળખે છે, પહેલું સંકેત વચ્ચે આવી જાય. વેદનાથી માંડીને પદાર્થ નિર્ણયની વચ્ચે જ્ઞાનીને ઓળખવાનો વિષય આવી જાય. 254 પ્રમાણે પરમ વિનયની ઓછપ ન રહીએ એવો, કેવો? પરમ વિનયની ઓછપ ન રહીએ એવો દોષ, એવો દોષ ટળીને પછી જે વિનય આવે એ ઓળખાણથી આવે. એમાં એ આ સમજેલો હોય છે, અરે દેવની આસક્તિ તોડીને આ જ્ઞાની અને વાત જુદી છે. એટલી પ્રેક્ટિસ કરીએ છીએ, એવી રીતે કરીએ છીએ, બધું પોતે પ્રેક્ટિસમાં આવી અને પોતાને કેટલો પરસેવો ઉતરો છે એ વાત એને સમજાય છે, પછી જ્ઞાનીને ઓળખી શકે છે. એમને એમ સીધું વ્યાખ્યાન સાંભળીને જ્ઞાની નથી ઓળખાતા, કે ભાઈ લેક્ચર સાંભળી લો એટલે જ્ઞાની ઓળખાઈ જાય એવું નથી. પોતે પ્રેક્ટિસમાં ઉતરો હોય છે પછી એને ખબર પડે છે કે જ્ઞાની કેમ થવાય છે. દ્રષ્ટાંત આપણે અઠવાડિયા પછી લઈએ.